أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આજથી આપણે આપણી ચર્ચા સૂરતુલ ફજર ઉપર ચાલુ કરશું, જે કુરાન મજીદનો 89th સૂરા છે અને એમાં 30 આયતો છે. આ સૂરા મક્કામાં નાઝિલ થયો હતો. એના ફાયદામાં, એના મેરિટ્સમાં રસૂલની હદીસ છે કે જે કોઈ શખ્સ ઝિલહજની પહેલી 10 રાતોમાં આ સૂરાની તિલાવત કરશે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના ગુનાહોને માફ કરશે, અને જે કોઈ બીજા મહિનાઓમાં પડશે તો કયામતના દિવસે આ સૂરા એક નૂર બની જશે, એક સ્પિરિચ્યુઅલ લાઇટ બનશે અને પડનારને જન્નત તરફ લઈ જવામાં આવશે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ છે કે આ સૂરાને તમે તમારી વાજિબ નમાઝોમાં કે મુસ્તહબ નમાઝોમાં પઢો. આ સૂરતુલ હુસૈન છે અને કયામતના દિવસે તમને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજદીકીમાં જગા આપવામાં આવશે. થોડુંક ઓવરઓલ ઇન્ટ્રોડક્શન પહેલાં આપું છું. મક્કાના લોકો જ્યારે રસૂલને ઘણા જ તકલીફ આપતા હતા ત્યારે આ સૂરા નાઝિલ થયું. આ સૂરાના ફર્સ્ટ સેક્શનમાં તમે જોશો તો 5 કસમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે. 4 કસમ, હા 5 કસમ છે. કાફિરીનને એડ્રેસ કરે છે સેકન્ડ સેક્શનમાં, અને પહેલાંના સિવિલાઇઝેશનનું ઝિકર કરે છે કે જેઓએ અલ્લાહની હિદાયતથી મોઢું ફેરવી નાખ્યું હતું, પૈગંબરોને જૂઠલાવ્યા હતા. આ હતા આદ, સમૂદ અને ફિરઔન. ત્રીજા સેક્શનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ લોકોનું ઝિકર કરે છે કે જેઓને જ્યારે અલ્લાહ નિયામતોથી નવાઝે છે તો તેઓ પ્રાઉડ બની જાય છે. એ લોકો મનમાં એમ ધારી લે છે કે અમારામાં કંઈક ખૂબી છે એટલે અલ્લાહએ અમને આટલી દોલત અને આટલી નિયામતો આપી છે, અને જ્યારે તકલીફનો સમય આવે છે તો શિકાયત કરે છે. હકીકતમાં તંદુરસ્તી, દોલત અને ગરીબાઈ અલ્લાહ તરફથી ઇમ્તિહાન છે. દોલતમંદ બહુ જ ખ્યાલ કરે કે તેને પૈસાની મોહબ્બત મઘરૂર ન બનાવી નાખે, અલ્લાહનો શુકર કરે, ગરીબો યતીમોને અને હાજતમંદોને મદદ કરે. જે લોકો તકલીફમાં છે તેઓ માટે એમ કહેવામાં આવ્યું છે કે એ લોકો સબર કરે અને શિકાયત ન કરે. પોતાની હાલતને સુધારવા માટે એવા કોઈ ગુનાહોના કામમાં સામેલ ન થઈ જાય. કયામતના દિવસે દરેકનું તેની હાલત પ્રમાણે હિસાબ લેવામાં આવશે. જે નફ્સમાં ઇત્મિનાન હશે, અલ્લાહ ઉપર પૂરો ભરોસો હશે અને અલ્લાહની મરજી ઉપર રાજી હશે, રિઝમ બી કદાઈ વ તસ્લીમન લી અમરી, તેને ફરિશ્તાઓ આવકારશે અને એ નફ્સ જન્નતમાં દાખલ થશે અને કુદરત તરફથી આવાજ આવશે, યા અય્યતુહન નફ્સુલ મુતમઈન ઇરજી ઇલા રબ્બિકી રાઝિયતમ મરદિયા ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી. આપણે આ આયાને પણ પછી ડિસ્કસ કરશું. હવે આપણે આ સૂરાની આયતો તરફ વળીએ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ ફજ્ર વલયાલિન આશ્ર વશ શફઈ વલ વત્ર વલ લૈલિ ઇઝા યસ્ર હલ ફી ઝાલિકા કસમુન લિઝી હિજ્ર, સવારના પોરની કસમ, દસ રાતોની કસમ, અને બેકી અને એકીની કસમ, ઇવન અને ઓડ, એને ઇંગ્લિશમાં ઇવન અને ઓડ કહે છે, એની કસમ, અને રાતની કે જ્યારે તે પસાર થતી હોય છે, શું એમાં અક્કલવાળાઓ માટે એક કસમ નથી? તો અહીં ચાર કસમ છે કે જેમાં નક્કી છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કંઈક કહેવા માગે છે આ સૂરાના બારામાં. આ સૂરાની શરૂઆતમાં કસમો જોઈને આપણે તેના પછીની આયતો તરફ ધ્યાન ખેંચાઈ જાય છે. પહેલી કસમ છે વલ ફજ્ર, એટલે સવારનો પોર, દિવસની શરૂઆત, લાઇટનું એક્સપ્લોઝન, અંજવાળાનું ફેલાવું. એરેબિકમાં ફિજાર એટલે એક્સપ્લોઝન, અંધારામાંથી લાઇટનું નીકળવું. ફક્ત આ કસમ જોઈને આપણે આછો ખ્યાલ આવે છે કે આખરમાં કંઈક સારું બને છે. ભલે અંધારું લંબાઈ જાય પણ તેની અંતમાં જરૂર લાઇટનો ફેલાવો થાય છે, નૂરનો ફેલાવો થાય છે. પછી કહે છે વલયાલિન આશ્ર, દસ રાતોની કસમ. અમુક મુફસ્સિરીનું કહેવું છે કે આ દસ રાતો સ્પેસિફિક રાતો છે, અમુક સ્પેશિયલ રાતો છે. ઝિલહજ મહિનાની પહેલી દસ રાતોનું ઝિકર કરે છે. અમુક કહે છે કે આ ફજ્ર મુહર્રમની પહેલી તારીખની સવાર છે, જે ઇસ્લામિક વર્ષનો પહેલો દિવસ છે. અમુક મુફસ્સિરીન કહે છે કે આ સવારનો પોર ઈદની સવાર છે, ઈદ ઉલ અઝાની સવાર છે. આનો સચ્ચાઈનો કોઈ પુરાવો નથી. આ વિચારો અગાઉના મુફસ્સિરીન દર્શાવી ગયા છે. જનરલી આનો અર્થ એમ થાય છે કે અંધારા પછીનું અજવાળું, એક્સપ્લોઝન ઓફ લાઇટ, એનાહિલેશન ઓફ ડાર્કનેસ અને ડિસ્ટ્રક્શન ઓફ ડાર્કનેસ. વલયાલિન આશ્ર, દસ રાત્રિઓ, આનું ફિલોસોફિકલ અર્થ જોવા જઈએ તો અંધારું કદાચ લંબાઈ જશે પણ આ અંધારાનું આપણે ઇસ્તેમાલ કરી શકીએ. આ અંધારું લાઇટનું, ઇંગ્લિશમાં એને કહે છે પ્રિલુડ છે, અંજવારાની તૈયારી છે. આ દસ રાત્રિઓ ઝિલહજ મહિનાની પહેલી દસ રાત્રિઓ છે કે જેમાં લોકો ઇબાદત કરે છે, અમુક લોકો રોજાઓ પણ રાખે છે. અમુક મુફસ્સિરીન કહે છે કે આ દસ રાત્રિઓ નબી મૂસા અલૈહિસ્સલામ માટે 30 રાતો પછી વધારવામાં આવી, જ્યારે તેને માઉન્ટ સાઇનાઇ ઉપર બોલાવવામાં આવ્યું, અને 40 રાતો નબી મૂસા પૂરી કર્યા. અને આ 10 રાતો એ અજવાળાની તૈયારી હતી જે નબી મૂસા અલૈહિસ્સલામને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી કિતાબ આપવામાં આવી. તો અંધારું લંબાઈ જાય તો એની વ્યાધિ નથી કરવાની, આ અજવાળાની તૈયારી છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી કંઈક સારું મેળવવાની આશા છે. બીજા મુફસ્સિરીનું કહેવું છે કે આ માહે મુબારકે રમદાનની છેલ્લી 10 રાત્રિઓ છે. આ રાત્રિઓ પણ ઘણી જ મુબારક રાતો છે કે તે રાત્રિઓમાં લોકો ઇબાદત કરે છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નઝદીકી મેળવે છે. જે હોય પણ આ 10 રાતો તો અંજવાળાની તૈયારી છે, તે નક્કી જ છે. જો આપણે લાઇટ ખપે, જો આપણે નૂર ખપે તો તેની તૈયારી કરવી પડશે. તે અંધારી રાતોમાં સબર કરવું પડશે તો તે રૂહાની લાઇટ નાઝિલ થશે, તે સ્પિરિચ્યુઅલ રેમમાંથી, તે રૂહાની દુનિયામાંથી કંઈ પણ અચાનક નથી મળતું. તે નેમાને મેળવવા માટે કોશિશ કરવી પડે છે, ઇન્સાન કોશિશ કરતો જ રહે. પછી કહે છે વશફઈ વલ વત્ર, એન્ડ બાય ધ ઇવન એન્ડ ધી ઓડ, બેકી તથા એકીની. હવે આ બે કસમ વચમાં આવે છે, અને એના પછીની જે કસમ છે વલ્લૈલ ઇધા યસ્ર, અને રાતની કે જ્યારે તે પસાર થાય છે. આ કસમ પહેલી બે કસમો સાથે સારી રીતે ફિટ થાય છે, પણ આ વચમાં જે બે કસમ છે વશફ એ વલ વત્ર અને એકી તથા બેકીની એન્ડ બાય ધ ઇવન એન્ડ ધ ઓડ, આ બે કસમને આપણે આ ત્રણ કસમો સાથે કેવી રીતે જોડી શકીએ, આ બધું આપણે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરીએ એના ઉપર આધાર રાખે છે. અમુક મુફસરીન કહે છે વશફ એ વલ વત્ર સલાતુલ લૈલ છે, શબની નમાઝ છે. આ ફિટ થઈ શકે છે કારણ કે એ દસ રાત્રિઓ કે જે તૈયારી છે અજવાળાની, તેમાં આપણે શું કરીએ છીએ ઈબાદતમાં, આપણે દેખીતું છે કે આપણે નમાઝ પઢીએ છીએ અને અલ્લાહ સાથે કનેક્ટ થઈએ છીએ. અને આ સલાતુલ લૈલનું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સલાત છે, અને એમાં જે બે નમાઝો છે વશફ એ વલ વત્ર, બીજા પણ એક્સપ્લેનેશન્સ આપવામાં આવ્યા છે. શફ અને વત્ર એ દિવસોને પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે યમુત તરવિયા અને યૌમુલ અરફા, આઠમો દિવસ ઝિલહજનો યૌમુત તરવિયા કહેવામાં આવે છે, અને નવમો દિવસ યૌમુલ અરફા છે કે જે એકી છે નવ, અને તરવિયા છે તે આઠ છે એટલે એ બેકી છે. નવમો દિવસ છે અને એના પછી ઈદનો દિવસ છે. અમુક મુફસ્સિરોનું કહેવું છે કે અશફ એ આખી ખિલકતના બારામાં અલ્લાહ કહે છે, અને વત્ર છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની પાક ઝાત છે. આપણે જોશું કે આખી ખિલકત જે છે તે પેર્સમાં છે, તે બે બે છે. દાખલા તરીકે રાત હોય તો દિવસ છે, ઇલ્મ તો જાહિલિયા છે, લાંબું તો ટૂંકું છે, કાળું તો ધોળું છે, અંધારું તો અંજવાળું છે, મીઠું તો કડવું છે, કઠણ તો નરમ છે, ફાસ્ટ છે તો સ્લો પણ છે, મરદ છે ઓરત છે. આ બધું એકબીજાના પેર્સ છે, ઓપોઝિટ્સ છે પણ પેર્સ છે. બધી વસ્તુઓ પેર્સમાં બનાવવામાં આવી છે. વમિન કુલ્લી શૈ ઇન ખલકના ઝૌ જૈન લઅલ્લકુમ તઝક્કરૂન, અલ્લાહ કહે છે અમે બધી વસ્તુને આ દુનિયામાં પેર્સમાં બનાવી છે. કદાચ તમે એના ઉપર વિચાર કરો તો હવે આ બધી વસ્તુનું સમરાઇઝ કરીએ. પહેલું છે શફ ક્રિએશનને પણ કહે છે, ખિલકતને કહે છે, અને અલવત્ર અલ્લાહ સુબહાનહુ વ તઆલા. બીજું મુફસ્સિરીનું બીજું એંગલ છે કે શફ અને વત્ર લિટરલી સલાતુ શફ છે, શફા છે, સલાતુ શફ છે અને સલાતુલ વત્ર કે વિત્ર બંને કરેક્ટ છે. અને ત્રીજું આઠમો દિવસ ઝિલહજનું યૌમુ તરવિયા, મક્કાના લોકો આઠમી તારીખના ઝમઝમનું પાણી અરફાતમાં લઈ જતા હતા હુજ્જાજો માટે કે જેઓ અરફાત તરફ જઈ રહ્યા હતા. તરવિયાનું અર્થ થાય છે પાણી દેવું કે પાણીને પહોંચાડવું. અને હવે છેલ્લી કસમ વલ્લૈલ ઇઝા યસ્ર, અને રાત કે જ્યારે તે પસાર થાય છે. હલ ફી ઝાલિકા કસમુન લિઝી હિજ્ર, આમાં શું અકલવારા માટે એક કસમ નથી? આપણે અંદરથી આપણો જવાબ આપે આવે છે કે બેશક તેમાં એક કસમ છે, કારણ કે અલ્લાહનું જે ક્રિએશન છે એ હકીકતમાં પેર્સમાં છે, હકીકતમાં અલ્લાહની પાક ઝાત એક છે. આ બધા ખ્યાલો આપણા માઇન્ડમાં આવી જાય છે. હું આગળ વધું તે પહેલાં થોડુંક આ સલાતુ તહજ્જુદ કે જેને આપણે સલાતુ લૈલ કહીએ છીએ અથવા નમાઝે શબ કહીએ છીએ, જેમાં પહેલી આઠ રકાતો છે અને ત્યારબાદ બે રકાત સલાતુ શફ છે અને એક રકાત સલાતુલ વિત્ર કે વત્ર, બંને સાચું છે. સુરતુલ બની ઇસરાઈલના આયા નંબર 79માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, વમિનલ લૈલી ફતહજ્જદ બિહી નાફિલત લક અસા અન યબઅસક રબ્બુક મકામન મહમૂદા. અને એ રસૂલ, રાતના એક ભાગમાં સલાતુલ તહજ્જુદ પડ્યા કરો. આ ફરજ તમારા માટે એક વધારાની છે, પણ સ્વાભાવિક છે કે તમારો પરવરદિગાર તમને મકામે મહમૂદ, એક વખાણેલી જગ્યામાં પહોંચાડી જશે. રસૂલની હદીસ છે કે કુરાનમાં દરેક સારા અમલનો અજર મેન્શન કરવામાં આવ્યું છે, ફક્ત નમાઝે શબના બારામાં આ વસ્તુને છુપું રાખવામાં આવ્યું છે. કારણ કે આ નમાઝ અલ્લાહ સુબહાનો વ તઆલાની નજરમાં ઘણી જ બુલંદ છે. સુરતુ સજદા આયા નંબર 17માં લાગે છે, ફલા તઅલમુ નફસુમ મા ઉખફિય લહુમ મિન કુરતિ આયુન જઝાઅમ બિમા કાનુ યઅમલુન. જેથી કોઈ શખ્સ આ વાત નથી જાણતો કે તેઓની આંખોની ઠંડક માટે કઈ કઈ વસ્તુઓ તેમનાથી છુપી રાખવામાં આવી છે, અને આ તેમના નેક અમલનો બદલો હશે કે તેઓ દુનિયામાં કર્યા કરતા હતા. હવે આપણે આપણને અલ્લાહ બધાને તૌફીક આપે કે આપણે નમાઝે શબ ચાલુ પડતા રહે. આમીન યા રબ્બલ આલમીન. હવે આપણે આ સૂરાની આયા નંબર 5 ઉપર આવીએ. હલ ફી ધાલિકા કસમુન લીધી હિજ, શું હકીકતમાં અક્કલવાળા માટે એક કસમ છુપેલી નથી? અહીં હિજરનો અર્થ થાય છે અકલ. હિજરનો બીજું અર્થ થાય છે અટકાવવું. કારણ કે અકલ ઇન્સાનને બુરાઈના કામ કરવાથી અટકાવે છે. આ સૂરામાં આપણે જોશું કે અલ્લાહ આટલા કસમ ખાઈને કંઈ જવાબ નથી આપતો. કુરાનમાં બીજા સૂરામાં જ્યારે આપણે જોશું કે જ્યારે પણ અલ્લાહ કસમ ખાય છે તે પછી તરત જ અલ્લાહ કોઈની કોઈ ઇમ્પોર્ટન્ટ વાત કરે છે. હું ફક્ત તમને અમુક એક્ઝામ્પલ્સ આપું કે દાખલા તરીકે સૂરતુલ યાસીન પડીએ તો આપણે કહે છે યાસીન વલ કુરાન અલ હકીમ, અલ્લાહ હિકમતવાળા કુરાનની કસમ ખાય. અને પછી શું કહે છે, ઇન્નકા લમિનલ મુરસલીન, ખરેખર તું મુરસલીનમાંથી છું, ખરેખર એ રસૂલ તું રસૂલોમાંથી છું. એવી રીતે ઘણા આપણે સૂરા જોશું કે જે કસમથી ચાલુ થાય છે. ફોર એક્ઝામ્પલ સૂરતુ તીન, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વત્તીની વઝૈતૂન વતૂરી સિનિન વહાદલ બલદિલ અમીન લકદ ખલકનલ ઇન્સાન ફી અહસની તકવીમ. એ અંજીર અને એ ઓલિવની કસમ, અને એ સાયનાઈ પર્વતની કસમ, વહાદલ બલદિલ અમીન અને આ અમાનતવાળા શહેરની કસમ. અને આ ત્રણ કસમ ખાઈને પછી અલ્લાહ શું કહે છે, આ ચાર કસમ ખાઈને કે છે, લકદ ખલકનલ ઇન્સાન ફી અહસની તકવીમ, હકીકતમાં અમે ઇન્સાનને બેસ્ટ ઓફ ધ ક્રિએશન પેદા કર્યા છે. તો આપણે જોશું કે બધી ઠેકાણે કુરાનમાં જ્યાં જ્યાં કસમ ખાય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, તો એના પછી તરત જ જે ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની હોય છે એ તરત જ કહે છે. તો હવે આપણે અહીં એનો કોઈ જવાબ નથી, પણ એના પછીની જ્યારે આયતો આપણે જોશું તો તરત જ આપણે ખ્યાલ આવશે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આટલી કસમો ખાઈને આપણને કેના તરફ ધ્યાન દોરવે છે. આયા નંબર 6માં જોઈએ, અલમ તર કૈફ ફઅલ રબ્બુકા બિઆદ, શું તે ન જોયું, રસૂલને કહે છે કે તારા પરવરદિગારે આદની કોમ સાથે કેવો વર્તાવ કર્યો. પછી આયા નંબર 7માં કહે છે, ઇરમ ઝાતિલ ઇમાદ, આદની કોમ કે જેઓ ઇરમના શહેરના રહેવાસી હતા, ઇરમ કે જે મોટા મોટા પિલર્સ, મોટા મોટા થાંભલાઓ વાળા ઇમારતો હતી, એ લોકોના મકાન જે હતા એના જે પિલર્સ હતા, એ લોકોનું જે શહેરનું એન્ટ્રન્સ હતું એ બધા ઊંચા ઊંચા પિલર્સ બનાવતા હતા. અને પછી આયા નંબર 8માં કહે છે, અલ્લતી લમ યુખલક મિસલુહા ફિલ બિલાદ, તેના જેવું શહેર દુનિયામાં બીજા કોઈ શહેરોમાં બનાવવામાં આવ્યું ન હતું. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ શહેર હતું અને કેટલું જાહો જલાલીવાળું શહેર હશે. હવે હકીકતમાં આપણે જોવા જઈએ તો આ જે મગરૂરાઈ છે, આ જે પ્રાઇડ છે, એ અંધારું છે, એ ડાર્કનેસ છે. ઇન્સાનિયતમાં ત્રણ દાખલાઓ અહીં આપવામાં આવ્યા છે કે જેવો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણનું ધ્યાન ખેંચવે છે કે આ મોટા મોટા સિવિલાઇઝેશન્સ થઈ ગયા પણ તેઓ અંધકારમાં હતા. જો કે આજે પણ આપણે જોઈએ, આજની દુનિયામાં પણ આવા ઘણા દાખલાઓ છે, પણ આપણે જોઈ રહ્યા છે કે અંધારું હંમેશા ચાલ્યું જાય છે અને ફરી અંજવાળું થઈ જાય છે. ત્રણ ઇમ્પોર્ટન્ટ સિવિલાઇઝેશન્સના દાખલાઓ મક્કાના રહેવાસીઓને આપવામાં આવ્યા. આ બહુ જ મોટા સિવિલાઇઝેશન્સ હતા. હિસ્ટ્રી બતાવે છે કે સાઉથ એરેબિયામાં આદનું સિવિલાઇઝેશન હતું, નોર્થ એરેબિયામાં સમુદનું સિવિલાઇઝેશન હતું. આજે પણ આ સિવિલાઇઝેશનના જે રુઇન્સ હતા અને જ્યારે મક્કાના લોકો હંમેશા મુસાફરી કરતા, તો એ લોકો કેરેવાનમાં મુસાફરી કરતા, એ વખતનો જમાનો, ઘણો સમય પસાર થઈ ગયો. તો ત્યારે એ લોકો જ્યારે મક્કામાંથી યમન તરફ જતા અને કાં તો સીરિયા તરફ જતા પોતાની વસ્તુઓ લેવા માટે, તો આ બે સિવિલાઇઝેશનના રુઇન્સ જોતા. રુઇન્સ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ ખંડેર હતા, કારણ કે આ સિવિલાઇઝેશન્સ, આ શહેરો ઉપર અલ્લાહનો અઝાબ નાઝિલ થયો હતો. અને આ જ્યારે શહેરોની સાઇઝ જોતા તો એ લોકો અજબ થતા કે આ શહેરો કેમ આટલું નાશ થઈ ગયું, કોઈ ત્યાં નથી વસ્તુ. ફક્ત જ્યારે મુસાફરો જ્યારે પસાર થતા હોય છે તો રાત પડતી તો એકાદ બે રાત તે ખંડેરોમાં, તે રુઇન્સમાં ગુજારતા. આદ અને સમુદ એરબ સિવિલાઇઝેશન હતા. આદનું મેન્શન કુરાનમાં ઘણી વખત કરવામાં આવ્યું છે. એરબ્સ જોયા કે આવા મોટા સિવિલાઇઝેશનને અલ્લાહે કેવી રીતે જમીનદોસ્ત કરી નાખ્યા અને કેવા અઝાબ મોકલવામાં આવ્યા. એ વખતના સુપર પાવર્સ હતા. એક અઠવાડિયામાં સખત ઠંડો પવન ફૂંકાયો અને આદની કોમના બધા માણસો મરી ગયા. આ ઊંચા પિલર્સ આપણે ક્યારેક જોઈએ તો આપણે રોમન સિવિલાઇઝેશન પણ એની યાદી અપાવે છે. આ બધું મક્કાના રહેવાસીઓ માટે હતું, તેઓના બાપદાદાઓ પાસેથી તેઓ સાંભળ્યા પણ હતા. અને શા માટે આ થયું? કારણ કે એ વખતમાં જે પૈગંબરોને અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ મોકલ્યા હતા, એ પૈગંબરોને તેઓએ જૂઠલાવ્યા હતા. આજની કોમમાં નબી હૂદને મોકલવામાં આવ્યા હતા. આપણે આ સૂરાને આવતા લેક્ચરમાં ચાલુ રાખશું અને આ ત્રણ સિવિલાઇઝેશનના બારામાં આપણે થોડીક ચર્ચા કરશું. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરીને આજના ટોકને પૂરું કરીશ. એક કપલ હોય છે, એનો એક દીકરો એક વખત બીમાર પડે છે અને એને સખત તાવ ચડે છે. તો એ એક વખત એના દીકરાને લઈને બંને મા બાપ એક ડૉક્ટરની ડિસ્પેન્સરીમાં જાય છે, પ્રાઇવેટ ડિસ્પેન્સરી હતી, કે એના બચ્ચાને ચેકઅપ માટે. તો જ્યારે એના બચ્ચાને ડૉક્ટર પાસે લઈ જાય છે તો ડૉક્ટર કહે છે કે એને મેનિન્જાઇટિસ છે અને તાવ એને મગજમાં ચડી ગયો છે અને બીમારીના કારણે એના દીકરાની જે આંખો હતી એ બહુ જ વીક થઈ ગઈ હોય છે. તો આ મા બાપ છે બચ્ચાના, એ ઘણા જ વ્યાધિ કરતા હોય છે. અને દેખીતું છે કે મા બાપનો દીકરો એક જ દીકરો હતો અને એની આંખો માટે એ લોકોને બહુ જ ચિંતા હતા. એ લોકો બેઠા હતા ત્યાં વેઇટિંગ રૂમમાં એના દીકરા સાથે. ત્યાં તો જોઈએ છે કે એક અપંગ છોકરો એ દવાખાનામાં એ ડિસ્પેન્સરીમાં દાખલ થાય છે અને અગરબત્તી બધાને વેચતો હોય છે. હજી તો એ દાખલ થાય છે અને બધા પેશન્ટ્સ પાસે એની અગરબત્તી લઈને જાય છે તો ઓલો જે રિસેપ્શનિસ્ટ હોય છે એ તરત જ ત્યાંથી રાડ પાડે છે અને એને એની બાજુમાં આવે છે અને એને એટલું ધમકાવે છે અને એને કહે છે કે હું તને કેટલી વખત કહી દીધો છું કે તું અહીં અગરબત્તી વેચવા નહીં આવ. એ છોકરો એક મિનિટ માટે ઊભો રહી જાય છે. હવે આ કપલ બેઠી હોય છે તો એ બાપ છે એને જરાક આમ સારું નથી લાગતું, તો એ તરત જ એ છોકરા પાસે આવે છે અને એને કહે છે કે તને આ રિસેપ્શનિસ્ટ આટલું બધું ધમકાવે છે, છતાં તું શા માટે અહીં આવે છે. હવે આ છોકરાનો જવાબ જુઓ કે જે આ માણસ કહે છે કે એના થકી મારી આખી જિંદગી બદલી ગઈ. એ છોકરો જવાબ આપે છે કે જુઓ સાહેબ, મારું કામ છે અગરબત્તી વેચવાનું, આ રિસેપ્શનિસ્ટનું કામ છે મને ધમકાવવાનું. એક વખત હું મારું કામ કરતો જ રહીશ અને એનું કામ મને ધમકાવતો જ રહેશે. પછી કહે છે કે એક વખત હું અપંગ છું એટલે મને ચાલવામાં તકલીફ પડે છે, તો હું ક્યારેક ઘરે પહોંચતા પહોંચતા થોડુંક મોડું થઈ જાય છે, તો મારી માં મારી બહુ જ વ્યાધિ કરતી હોય છે, તો હું એને એ જ કહું છું કે માં તું મારી વ્યાધિ નહીં કર, એ તારું કામ નથી, વ્યાધિ કરવાનું અલ્લાહનું કામ છે. તું અત્યારે અમને બધાને રાંધીને જમાડે છે, ઘરને ચલાવે છે, એ તારું કામ છે. જો હું તારા કામમાં દખલ થાઉં તો તને એ નહીં ગમે, એટલે આ અલ્લાહનું જે કામ છે એ અલ્લાહ ઉપર જ મૂકી દે. આ વાત આ માણસના મગજમાં એટલી ઉતરી ગઈ કે એ કહે છે કે મને ખ્યાલ આવ્યો કે હું જેટલી અમે અહીંયા ડૉક્ટરના ડિસ્પેન્સરીમાં બેઠા છે, અમારાથી જેટલું બની શકે એટલું અમારા બચ્ચાની સારવાર કરીએ છે એની દવા માટે, હવે બાકીની વ્યાધિ અમે અલ્લાહ ઉપર મૂકી દઈએ. અને પછી એ માણસ લખે છે કે થોડોક વખત પછી મારા છોકરાને શફાએ મળી ગઈ, એને બિલકુલ સારું થઈ ગયું. પણ એ વાત કે જે આ અપંગ છોકરાએ મને કરી એ મારા મગજમાં ઉતરી ગઈ છે કે જ્યારે પણ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે તો જેટલું આપણાથી બનતી કોશિશ કરીએ એટલું એની માટે કરીએ, પણ પછી બાકીની વ્યાધિ એ અલ્લાહ ઉપર મૂકી દઈએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આ કોવિડની બીમારીથી લોકોને બચાવે, આપણા જમાનાના ઇમામને ઝુહુર કરે અને તેના મદદગારોમાં આપણે સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.